નમસ્કાર. એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં.
આજે આપણે વાત કરીશું ફ્રેડરિક શિલરની, એક એવા વિચારક જેમણે જર્મન સાહિત્ય અને દર્શન પર ઊંડી છાપ છોડી છે.
હા, ફ્રેડરિક શિલર 1759 થી 1805, કવિ, નાટ્યકાર, ઇતિહાસકાર અને ફિલોસોફર. જ્ઞાન પ્રકાશ યુગ પૂરો થતો હતો અને રોમેન્ટિકવાદ શરૂ થતો હતો, બરાબર એ સમયના?
બિલકુલ. યુરોપમાં ત્યારે બૌદ્ધિક અને રાજકીય ક્રાંતિઓનો સમય હતો. અમેરિકન ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ, જર્મનીમાં કાંટ જેવા ફિલોસોફર અને ગોથે જેવા લેખક સક્રિય હતા. વાઇમર ક્લાસિસિઝમનો એ સુવર્ણકાળ હતો.
તો આજે આપણો હેતુ શિલરના જીવન, એમના મુખ્ય વિચારો, ખાસ કરીને પેલી સ્વતંત્રતા અને સૌંદર્ય દ્વારા શિક્ષણની વાત, અને આજે પણ એમના વિચારો કેમ કામના છે એ સમજવાનો છે.
એમનું શરૂઆતનું જીવન જ સંઘર્ષવાળું હતું. મારબાખમાં જન્મ્યા, પિતા લશ્કરી સર્જન હતા. પણ ત્યાંના ડ્યુક કાર્લ યુજેન એમણે શિલરને ફરજિયાત લશ્કરી અકાદમીમાં મોકલી દીધા.
અચ્છા, ફરજિયાત એટલે પોતાની મરજી વિરુદ્ધ?
હા, બિલકુલ. પહેલા કાયદો ભણાવ્યો, પછી દવા. પણ એ જે દમનકારી વાતાવરણ હતું ને, એણે જ શિલરના મનમાં સ્વતંત્રતાની તીવ્ર ઝંખના જગાડી.
અને એનો પડઘો એમના પહેલા જ નાટકમાં દેખાયો, ખરું ને? ધ રોબર્સ.
ચોક્કસ. ડાઈ રોયબર 1781માં આવ્યું. સામાજિક અન્યાય અને બળવાનની વાત હતી. નાટક જબરદસ્ત સફળ રહ્યો, પણ શાસકોને ન ગમ્યું. એટલો વિરોધ થયો કે શિલરને વુર્ટેમબર્ગ છોડીને ભાગી જવું પડ્યું. પછી થોડો સમય આર્થિક તંગીમાં પણ પસાર થયો.
પણ એ ભાગી જવા પછી જ કદાચ એમની ખરી ઓળખ બની. થોડા સંઘર્ષ પછી ઝીના યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર બન્યા, અને પછી 1794માં ગોથે સાથે મુલાકાત થઈ.
હા, અને એ મિત્રતા તો જર્મન સાહિત્ય માટે બહુ મોટી ઘટના સાબિત થઈ. વાઇમાર ક્લાસિસિઝમનો પાયો નંખાયો. બંને સાથે મળીને ઘણું કામ કર્યું.
એમના બીજા નાટકો પણ બહુ જાણીતા થયા. ઇન્ટ્રિગ એન્ડ લવ, ડોન કાર્લોસ, જેમાં રાજકીય સ્વતંત્રતાની વાત છે, વોલેન્સ્ટીન ટ્રિલોજી, મેરી સ્ટુઅર્ટ, અને પેલું છેલ્લું વિલિયમ ટેલ, જુલમ સામે લડવાની વાત.
બરાબર. નાટકોમાં એમણે માનવીય સંઘર્ષ, મહત્વાકાંક્ષા, નિયતિ, સત્તા, સ્વતંત્રતા જેવા ગહન વિષયોને આવરી લીધા. પણ એમનું ફિલોસોફિકલ કામ પણ એટલું જ મહત્વનું છે, ખાસ કરીને ઓન ધી એસ્થેટિક એજ્યુકેશન ઓફ મેન.
હા, એના પર જ આવું હતું. આ સૌંદર્યલક્ષી શિક્ષણનો વિચાર શું છે, બરાબર? થોડું સરળ ભાષામાં સમજાવશો?
ચોક્કસ. શિલર માનતા હતા કે આધુનિક સમાજે માણસને વિભાજિત કરી દીધો છે. એક તરફ આપણી ઇન્દ્રિયો છે, જે ભૌતિક જગત અને લાગણીઓ તરફ ખેંચે છે, જેને એ સેન્સ ડ્રાઈવ, સિનેસ્ટ્રીબ કહે છે. અને બીજી તરફ આપણો તર્ક છે, બુદ્ધિ છે, જે નિયમો, સિદ્ધાંતો, અમૂર્ત વિચારો પર ભાર મૂકે છે. આ છે ફોર્મ ડ્રાઈવ, ફોર્મ ટ્રીબ. શિલરના મતે આ બંને વચ્ચે સતત ખેંચતાણ ચાલતી રહે છે.
એટલે લાગણી અને તર્ક વચ્ચેનો સંઘર્ષ, એમ?
હા, બરાબર. અને શિલર કહે છે કે કલા અને સૌંદર્યનો અનુભવ આ બંને વચ્ચે પુલ બાંધી શકે છે, સુમેળ સાધી શકે છે. આ સુમેળ જે સ્થિતિમાં સધાય છે એને શિલરે પ્લે ડ્રાઈવ કહી, એટલે કે રમતવૃત્તિ.
રમતવૃત્તિ, પ્લે ડ્રાઈવ, એટલે કલા કે સૌંદર્યનો અનુભવ એક રમત જેવો છે.
રમત, પણ બહુ ગહન અર્થમાં. જ્યારે આપણે કોઈ કલાના નમૂનાને જોઈએ કે સંગીત સાંભળીએ, ત્યારે આપણે કોઈ બાહ્ય હેતુ કે દબાણ વગર મુક્ત રીતે આપણી સંવેદના અને તર્ક બંનેનો ઉપયોગ કરીએ છીએ. આપણે બસ એ અનુભવમાં રમીએ છીએ.
અચ્છા.
હા,
એટલે કોઈ ફાયદા નુકસાનના વિચાર વગર.
બિલકુલ. અને શિલર કહે છે કે આ રમતની સ્થિતિમાં જ માણસ ખરા અર્થમાં સંપૂર્ણ અને મુક્ત બને છે. એ પોતાની અંદરના વિભાજનને પાર કરી જાય છે.
આ તો બહુ રસપ્રદ વાત છે. કાંટ પણ નૈતિકતાની વાત કરતા હતા, પણ એમનો ભાર ફરજ પર હતો. શિલર એનાથી કઈ રીતે અલગ પડે?
સારો મુદ્દો. કાંટ માટે નૈતિકતા એ તર્ક આધારિત ફરજ હતી, ક્યારેક કઠોર લાગે. પણ શિલર માનતા હતા કે સૌંદર્ય દ્વારા જે માણસ કેળવાય છે, જેની સંવેદના અને તર્ક વચ્ચે સુમેળ છે, એ વ્યક્તિ સહજ રીતે જ નૈતિક બને છે. એને ફરજનો બોજ નથી લાગતો. એની ઈચ્છાઓ અને એની ફરજો એક થઈ જાય છે. આને જ શિલરે સુંદર આત્મા, શોને સીલ કહી.
વાહ, સુંદર આત્મા! એટલે શિલર માટે સ્વતંત્રતા માત્ર બહારની રાજકીય બાબત નહોતી, પણ એક આંતરિક સ્થિતિ હતી, નૈતિક અને સૌંદર્યલક્ષી. આ ખરેખર ક્રાંતિકારી વિચાર ગણાય.
ચોક્કસ, અને એટલે જ એમનો પ્રભાવ લાંબો સમય ટક્યો. જર્મન સાહિત્ય રંગભૂમિ પર તો ખરો જ, પણ 19મી સદીમાં યુરોપમાં એ સ્વતંત્રતા અને લોકશાહીના પ્રતીક જેવા બની ગયા હતા.
અને આ સૌંદર્યલક્ષી શિક્ષણનો વિચાર આજે પણ પ્રસ્તુત લાગે છે ને શિક્ષણ, સંસ્કૃતિ, માનવ વિકાસની વાતોમાં.
બિલકુલ, આજે પણ એની ચર્ચા થાય છે. એમના કેટલાક કોટ્સ પણ આ વિચારોને બરાબર પકડે છે. જેમ કે એમણે કહ્યું, માણસ જ્યારે રમતમાં હોય છે ત્યારે જ તે સંપૂર્ણપણે પોતે હોય છે.
પેલી પ્લે ડ્રાઈવ વાળી વાત.
હા, અને બીજું એક વાક્ય પણ ધ્યાનમાં લેવા જેવું છે. બહુમતીનો અવાજ ન્યાયનો પુરાવો નથી. આ લોકશાહી અને વ્યક્તિગત નૈતિકતા વિશે વિચારવા જેવું છે.
સાચી વાત. અચ્છા, મેં એવું પણ સાંભળ્યું છે કે એમને લખતી વખતે પ્રેરણા માટે ડેસ્કમાં સડેલા સફરજન રાખવાની આદત હતી. આ સાચું છે?
હા હા, એ વાત ઘણી જાણીતી છે. કહેવાય છે કે એ સફરજનની ગંધ એમને લખવા માટે એક પ્રકારનું વાતાવરણ પૂરું પાડતી. વિચિત્ર લાગે, પણ એમનું કામ જોઈએ તો કદાચ કંઈક અસર હશે.
ખરેખર? અને આખી જિંદગી એમનું સ્વાસ્થ્ય નાજુક રહ્યું, છતાં કેટલું બધું લખ્યું. ગોથે સાથેની મિત્રતા પણ કમાલની હતી. શરૂઆતમાં સ્પર્ધા, પછી ગાઢ બૌદ્ધિક ભાગીદારી.
સાચી વાત. એમનું જીવન અને કાર્ય બંને પ્રેરણાદાયક છે.
તો ટૂંકદા કહીએ તો શિલર માત્ર ભૂતકાળના કોઈ લેખક નથી. એમણે કલા, સ્વતંત્રતા અને માણસના નૈતિક વિકાસ વચ્ચે જે ઊંડો સંબંધ જોયો અને સમજાવ્યો એ આજે પણ આપણને વિચારતા કરી દે છે.
ચોક્કસ, એમનો મુખ્ય સંદેશ એ જ હતો કે સાચી સ્વતંત્રતા અને સંપૂર્ણ માનવતા ફક્ત બહારના સંજોગોથી નહીં, પણ આપણી અંદરની દુનિયાને કેળવવાથી સૌંદર્યના અનુભવ દ્વારા પ્રાપ્ત થાય છે.
અને આજના આ ભાગદોડવાળા ટેકનોલોજીથી ભરેલા યુગમાં શિલ્લરનો આ વિચાર કદાચ વધુ પ્રસ્તુત બને છે. ખરેખર સૌંદર્યનો અનુભવ આપણને વધુ સારા, વધુ મુક્ત માણસો અને સમાજ બનાવી શકે.
શિલ્લરનો જવાબ તો સ્પષ્ટ હા હતો. આ પ્રશ્ન પર આજે આપણે સૌએ વિચારવું રહ્યું, શું કલા અને સૌંદર્ય આપણને રસ્તો બતાવી શકે છે?
ખૂબ સરસ ચર્ચા રહી. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછો મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.